તારીખ 14/11/1983, શ્રી પરમાગમસાર, બોલ નંબર 391 અને 392 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 205.
પ્રવચન ઉપર શરૂ થી કરીને ચાલી શરૂઆત ફરીથી જ્ઞાન અને વૈરાગ્યની અચિંતી શક્તિથી પુરુષાર્થની ધારા પ્રગટ કરશે. સ્વરૂપનું જ્ઞાન અને રાગથી ભિન્ન પડેલું જ્ઞાન અને પોતાના પરિપૂર્ણ સ્વરૂપના આધારે જે પુરુષાર્થની અચિંતી દશા પ્રગટ કરે છે તેનાથી તું ધર્મ ધારા પ્રગટ કર. પુરુષાર્થની ધારા કહો, જ્ઞાનની ધારા કહો, ધર્મની ધારા કહો. ભગવાનનો આ ફરમાન છે, જગતના કાર્યો કર, પુણ્યના પરિણામ કર, સ્વર્ગાદિને મેળવ, એવું કાંઈ કહેતા નથી. પણ અંતરમાં આત્મજ્ઞાન પૂર્વક પરપદાર્થોની અપેક્ષા છોડીને, ઉપેક્ષિત થઈને પુરુષાર્થની અચિંત શક્તિથી ધર્મધારા પ્રગટ કરશે. અંતર્મુખી જ્ઞાન, અંતર્મુખી પુરુષાર્થ, એનાથી ધારાવાહીપણે પુરુષાર્થ કર. એ બીજી નીતિમાં લીધું છે, ધારાવાહીપણે પુરુષાર્થ કર. રાગથી ભિન્ન પડેલા જ્ઞાનથી અને રાગની વિરક્તિ રૂપ વૈરાગ્યથી અજ્ઞાન અને વૈરાગ્યની વ્યાખ્યા કરી છે. જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ લીધી તો કેવું જ્ઞાન ને કેવો વૈરાગ્ય. કે જ્ઞાન એક જે જ્ઞાન રાગ હોવા છતાં રાગથી ભિન્ન ભાવે વર્તે છે. જ્ઞાન જુદું છે એવું જ્ઞાનમાં જુદાપણાનું અનુભવન છે તેવા જ્ઞાનથી અને રાગ હોવા છતાં જેને રાગમાં રસ નથી, રાગથી જે નિરસ છે એવા પરિણામથી ધારાવાહી પુરુષાર્થ કર. માત્ર સ્વાધ્યાયનો કાળ 1 કલાક હોય કે ધ્યાનનો કાળ હોય એટલો જ પુરુષાર્થ કરે એમ નહીં. એમ કહે છે સર્વ ઉદયના કાળમાં નિરંતરપણે હર હાલતમાં કોઈ પણ હાલતમાં અંતર્મુખ વળવાનો પુરુષાર્થ કર, અંતર્મુખ વળવાનું કાર્ય કર. ભલે આ બધા પરિણામ છે એમાં કર્તૃત્વ નથી, એ વાત તો રાખીને છે, પણ ઉપદેશની ભાષામાં વિધિથી નિરૂપણ કરવું હોય ત્યારે આદેશથી એમ કહેવાય કે આમ કર, અને નિષેધથી નિરૂપણ કરવું હોય ત્યારે આમ ન કરે એમ કહેવાય.
બરાબર,
એ તો ભાષાની શૈલી છે. પણ જ્યારે અકર્તા સ્વભાવના આશ્રય પરિણામ થાય છે ત્યારે પરિણામ માત્રનું કર્તૃત્વ રહેતું નથી, એ વાત રાખીને છે. સતત પુરુષાર્થ કર, ધારાવાહીપણે પુરુષાર્થ કર, નિરંતર પુરુષાર્થ કર, એનો અર્થ એ થાય છે કે સાધક જીવો રાગથી ભિન્ન પડેલા જ્ઞાન દ્વારા અને રાગમાં નિરસપણે વર્તતા થતા વૈરાગ્ય દ્વારા સતતપણે નિરંતરપણે પ્રત્યેક ઉદયના કાળમાં સર્વ ઉદયના કાળમાં અંતર્મુખ વળવાના ઉદ્યમવંત હોય છે, પ્રયત્ન સહિત જ પ્રવર્તે છે. સહજપણે સ્વરૂપના આકર્ષણને લઈને સ્વરૂપ બાજુ વળવાનો, અંતર્મુખ વળવાનો એનો પ્રયાસ સદાય ચાલુ હોય છે. શ્રીમદજી એક દ્રષ્ટાંત આપ્યું છે કે મધદરિયે તુફાન શરૂ થાય તો જે નાવિક છે એ કિનારા તરફ વાણને લઈ જવાનો પ્રયત્ન કરે છે. ભલે ઊંધો પવન હોય ને તોફાન ઈવું હોય કે વાણ ઘસડાઈને દરિયામાં વધુ ને વધુ દૂર ચાલ્યું જાય, તો પણ અંદર બેઠેલો નાવિક છે પોતાના પ્રયત્નને છોડતો નથી. એમ વિચાર કરે કે સવારે બહુ હલેસા માર્યા હતા, હવે થાવું હશે એ થશે, આપણે નિરાંતે સુઈ જવું
જાય.
એને ખબર છે કે જો મારો પ્રયત્ન ચૂકી દઈશ, પ્રયત્ન મૂકી દઈશ તો દરિયામાં ધકેલાઈ જઈશ અને ડૂબી જવા સિવાય એમાં બીજું કાંઈ છે. એનું પરિણામ એક વાર પણ દરિયામાં ડૂબવા જીવ તૈયાર નથી, સતત પ્રયત્ન કરે છે જ્યાં સુધી એની શરીર શક્તિ છે ત્યાં સુધી એ સતતપણે કિનારા બાજુ જવાનો પ્રયત્ન કરે છે. ચારે બાજુનો પ્રયત્ન કરે છે, હવા ફરે તો ષડ ફેરવે, હલેસા મારે અને કોઈ પણ રીતે કિનારે પહોંચાય એવા પરિણામને ક્યારેય મૂકી દેતો નથી. સતત પ્રયત્ન રહે છે. અનંત સંસાર તરવો છે, અનંત પરિભ્રમણને જન્મ મરણ ટાળવા છે, એને કેટલો પુરુષાર્થ જોઈએ, કેટલી તૈયારી જોઈએ એનો અંદાજ કાઢવો. ખરેખર કહ્યું છે કે જીવ ઉપાધિથી ઘેરાયેલો છે, અનેક પ્રકારના કાર્યો મારે કરવાના છે ને બાકી છે, કરવા છે અને કરવાના છે, એની ઉપાધિમાંથી ઉપયોગ નિવૃત્ત થાય તો પ્રયત્નની દિશા સૂજે. પણ કરવું છે, આ કરવું છે, હજી આ કરવું છે, હજી આ કરવું છે, એ પૂરું થતું નથી. એક પછી એક એનો ઉદય છે, ક્રમથી ચાલ્યા આવે છે. ઉપાધિ વહરી છે, ઉપાધિ આ જીવ વહરે છે. કોઈ એમ કે જેને બીજા કરવા વાળા હોય તો કરે, પણ જેને માથે પડે એને તો કરવું જ પડે કે નહીં? પરિવારમાં બીજા સુધીઓ કરવા વાળા હોય તો માણસ ઠીક છે કે માથેથી ભાર ઓછો કરી નાખે, પણ જે પોતે ને પોતાને માથે એકલાને માથે હોય એનું શું કરવું? એ ઉપાધિ જેટલી તું મારાપણે કરે છો, તું કરો છો એટલી થાય છે,
બરાબર
આટલી વાત છે. ન કરે તો ન થાય તને ઉપાધિ, અંદર માંથી તું જુદો પડી શકે છો. કેવી રીતે? કે જેમ શેઠ ને ત્યાં નોકર કામ કરે છે એવી રીતે કામ કરે છે, છતાં ધણી થઈને, ધણી જેવો દેખાઈને છતાંય ધણી થતો આમ છે. દેખાવ ભલે હોય, વર્તન ભલે હોય, લાગે એવું કોઈને ખબર ન અજાણ્યો હોય તો એ જ શેઠ લાગે, છતાં એના અંતરમાં ખરેખર બિલકુલ પ્રમાણિક છે ને. ક્યારે પણ સ્વપ્ને વિચાર આવતો નથી કે આ બધું મારું છે ને, એ બધું હું મારું કરી લેવા માગું છું, એવું પણ એને છે. મારું છે નહીં ને કરવા માગતો પણ નથી. આમ છે તો નોકર છે, નોકર છે,
ઘરે બેઠો બેઠો,
છતાં ઉપાધિ એને છે. જેટલી શેઠ ને છે એટલી નોકર ને થઈ શકે કે ન થઈ શકે? આવું અહીંયા થઈ શકે છે, દુકાનમાં ધંધામાં થઈ શકે છે, અહીંયા અંતરંગમાં શું કરવા ન થાય? અને વાસ્તવિકપણે થાય એવું છે એટલા માટે કે આ આત્મા પરપદાર્થોના કાર્યોમાં વ્યાપીને પરપદાર્થોના કાર્યો કરી શકતો નથી. કેટલા કે એક તણખલાના બે ટુકડા કરવા એ પણ શક્ય નથી, અશક્ય છે. એક તણખલાના બે ટુકડા કરી શકતો નથી આત્મા. એ ભાન જો એ સાબુત રાખે કે મારું વ્યાપવું મારા પરિણામની હદ સુધી છે, પરિણામ પર્યંત આત્મા વ્યાપ વ્યાપકપણે પોતાના ભાવમાં વ્યાપી શકે છે, અને એથી આગળ કોઈ કાર્યમાં, શરીરના કાર્યમાં કે સંયોગના કાર્યમાં આ આત્માનું કાંઈ વ્યાપવું નથી, તેથી કોઈ કાર્ય કરવું થઈ શકતું નથી, એ વાસ્તવિક સ્થિતિ છે. પદાર્થની વસ્તુના સ્વરૂપની એ વાસ્તવિક સ્થિતિ છે. એ સ્થિતિનું જ્ઞાન ને ભાન ન છોડે તો એને ઉપાધિ રહેતી નથી, એ કાર્યોની ઉપાધિ એને આવતી નથી. પરિણામ કાર્ય કરવાનું થાય તો પણ જાણે છે કે વિકલ્પ થયો માટે કાર્ય થાય એવું ખરેખર વસ્તુના સ્વરૂપમાં નથી. અને વિકલ્પ થયો કે કાર્ય થયું ન થયું એનો આ આત્મા જ્ઞાતા છે. તેનાથી લાભે નથી આત્માને, ને તેનાથી નુકસાન પણ આત્માને નથી. આમ છે એ ઉપર આવી જાય એમ કહેશ ને, યથાર્થ દ્રષ્ટિ કરી ઉપર આવી જાય પછી તરત જ એ વાત લીધી છે. તારાવાઈ પુરુષાર્થ કરીને, યથાર્થ દ્રષ્ટિ એટલે વસ્તુની મર્યાદા જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે તેટલી જાણીને અને પોતાના પૂર્ણ પરમાત્મ તત્વની ઉપાદેયતામાં આવીને આ યથાર્થ દ્રષ્ટિ છે. ઉપર આવી જાય એટલે અંદરથી જુદો પડી જાય. જે તું ખૂંચી ગયો છો ઉપાધિમાં એના બદલે છૂટો પડી જા, એને એમ કહે છે કે તું ઉપર આવી જા. ડૂબી ગયો છું, દ્રવ્ય તો જ્યાં છો ત્યાં ને ત્યાં છો, પણ ભાવે ડૂબી ગયો છું એને એમ કહે છે કે તું ઉપર આવી જા. નહીં તો ડૂબેલો છો તું, એટલો ભાવ રસવાળો થઈને, તન્મય થઈને જોડાય છે કે જાણે આખો ને આખો તે ઉપાધિના કાર્યમાં એ ડૂબી જાય. એને એમ કહે છે કે તું ઉપર આવી જા, ઉપર તર, ઉપર તર, નીચે એમાં તળિયે જવા જેવું નથી.
બરોબર,
કેવી રીતે કે યથાર્થ દ્રષ્ટિ કરીને વસ્તુના સ્વરૂપ મર્યાદાનું જ્ઞાન કરીને, વસ્તુના સ્વરૂપ અનુસાર મર્યાદામાં વર્તીને, તારા સ્વરૂપની ઉપાદેયતા ગુણની ઉપાદેયતામાં વર્તીને ઉપર છૂટો રહે, એ બધા ભાવો અને એ બધા કાર્યોથી તું અંતરંગમાં છૂટો રહી જા, છૂટો થઈ જા. કલ્પિત સંબંધ છે એ મૂકી દે. કેવો સંબંધ છે એ બધો? જેને તે સાચો માયનો છે, ખરેખર માયનો છે, એ બધો કલ્પિત છે એમ કે છે. કલ્પના માત્ર થી છે, કલ્પના છૂટે એટલે છૂટી જાય છે એમ છે. જેવું સ્વરૂપનું જ્ઞાન થાય એટલે કલ્પના છૂટી જાય છે. કલ્પના છૂટી જાય છે એટલે જાણે કઈ છે એમ છે. આમે ઉદય છૂટી જાય ત્યારે કલ્પના ન થાય. પૂર્વ ભવના એના સ્નેહી હોય, પૂર્વ ભવના કુટુંબ પરિવારના સભ્યો હોય, જેના ઉપર વધુમાં વધુ રાગ હોય એવી વ્યક્તિ હોય, તો પણ એને કાંઈ પરિણામ ન થાય. ઉદય પૂરો થઈ ગયો છે. કલ્પના જે થતી હતી કે આ મારા છે, એ કલ્પના નિવૃત્ત થાય છે. પણ કલ્પના ચાલુ રહી છે એટલે બીજા કોઈને મારા કર્યા છે, જેની સાથે ઉદય વર્તે છે એની સાથે. વસ્તુતા એ તો એ કલ્પના માત્ર છે, અને એ ઉપાધિ વારીને જીવ જન્મ મરણ ને વધારે છે. કોઈની પોતાનો આત્મા એને મારો શું કહેવો? જે પોતાનો જ આત્મા છે એને પોતે જ છે એને મારો શું કહેવો? કોઈ જગતમાં જીવ એકલો જન્મે છે, એકલો મરે છે, એટલે દેહનો સંયોગ થાય ને એકલાને, દેહનો વિયોગ થાય તો એને એકલાને, જેને જન્મ મરણ કહે છે. ખરેખર આત્મા જન્મે છે ને આત્મા મરે છે એમ તો ચાર ગતિના પરિભ્રમણમાં દુઃખને વેદે છે તો એકલો વેદે છે, અને નિર્વાણને પામીને સિદ્ધિને વરે તો પણ એકલો જ છે. એમાં કોઈની સાથે કાંઈ સંબંધ છે નહીં. આવે છે ગાથા છે, જીવ એકલો જન્મે મરે, જીવ એકલો સિદ્ધિ લે ત્યાં સુધી. બાર ભાવનામાં એકત્વ ભાવના છે. બાર ભાવના છે જે મુનિ દશામાં મુનિઓ પણ બાર ભાવના દ્વાદશ ભાવનાને ભાવે છે. એના વિકલ્પનો આ વિષય છે કે હું એકલો છું. વિકલ્પ ઉત્પન્ન થાય તો પણ એને આ વિષય છે કે હું એકલો છું. એમાં આ જોઈએ એ વાત રહેતી નથી. સંસારી જીવને ઘરમાં બીજા સભ્યો કુટુંબ પરિવારના હોય તો એને ઘર ભર્યું ભર્યું લાગે, અને જો બધા ન હોય તો એને ઘર ખાલી ખાલી લાગે. અરે એકનો દેહાંત થાય તો ઘર ખાલી ખાલી લાગે, બીજા હોય તો ઘર ખાલી લાગે છે, ફલાણા નથી. મુનિરાજને કોઈનો સંગ પોસાતો નથી, અસંગ દશામાં એ આવ્યા છે, એટલે અસંગ પણ રહે છે. એમને સંગ ફાવતો નથી, સંસારીને અસંગ પણ ફાવતું નથી, ને મુનિઓને સંગ ફાવતો નથી. આમ સંસાર માર્ગ ને મોક્ષ માર્ગની વિપરીત પરસ્પર સ્થિતિ છે. એકલો છે, કલ્પના કરે છે કે આ બધા મારી સાથે છે, બાકી એકલો જ છે. દરેક થાય જોઈએ વેદના થાય, કોણ એનો ભાગ પડાવે? એમ માથું બહુ દુખતું હોય તો હાથ મૂકે, એટલે થોડોક ભાગ દુઃખ નો એમાં વેચાય ને હાથ વાળા ને જાય, દુખાવો હાથમાં જાય ખરો, માથાનો દુખાવાનો થોડોક ભાગ થોડોક અંશ પડીને હાથ લગાડે અને હાથમાં વેદના જાય ખરી, મીછી કરડો કરડો હોય ને કાળી બળતરા થતી હોય, પંપાળે એટલે પંપાળનારા હાથમાં થોડી બળતરા વેચાય ને વહી જાય, એકલો જ ભોગવવાનો એ સિદ્ધ કરે છે કે આ જીવ એકલો છે. એકલામાં બેપણાની કે અનેકપણાની કલ્પના કરી છે, એને પોતાના સ્વરૂપથી વિરુદ્ધ જઈને એ કલ્પના કરી છે, એ સ્વરૂપ વિપર્યાસ છે. કહે છે કે યથાર્થ દ્રષ્ટિ કરી ઉપર આવી જા, બહુ ગુડ ભાષા છે, મૂળ શબ્દો છે બીજી બેનશ્રીના. યથાર્થ દ્રષ્ટિ કરીને, બહુ વિશાળ વિષય છે, યથાર્થતાનો વિષય છે. યથા એટલે અર્થ એટલે પ્રયોજન, યથા એટલે જે રીતે પ્રયોજનની સિદ્ધિ થાય તે રીતે, બસ ભલે ઉદયનો ગમે તે પ્રસંગ હોય, તારા પ્રયોજનને તું બરાબર વળગી રહેજે. તારું હિત શેમાં છે, તારું અહિત શેમાં છે, એ વાતને ભૂલીશ નહીં ને એ વાતને ચૂકીશ નહીં, એ દ્રષ્ટિકોણ કાયમ સાથે ને સાથે રાખજે, એને યથાર્થ દ્રષ્ટિકોણ કહેવામાં આવે છે. એવી યથાર્થ દ્રષ્ટિ કરી ઉપર આવી જાય તે છૂટો પડી જા, ઉપાધિથી તું છૂટો પડી જા, એટલે કે રાગથી ભિન્ન પડી જા. ઉપર આવી જાનો અર્થ એ છે કે રાગથી તું ભિન્ન પડી જા. જે રાગ વર્તે છે એ રાગમાં પોતાનું અસ્તિત્વ નથી, જ્ઞાનમય તત્વમાં પોતાનું અસ્તિત્વ છે, એમ અંદરથી તું રાગથી ભિન્ન પડી જા. સંયોગ 12 માં ચક્રવર્તી 6 ખંડના રાજનો વહીવટ હોય તો પણ આ થઈ શકે છે,
બરોબર.
અનુકૂળતાનો આ દ્રષ્ટાંત છે, પ્રતિકૂળતામાં 7 મે હે
અમારું નથી,
હા મમતા એથી વધારે હોય છે, સંયોગ હોય એના પ્રમાણમાં મમતા હોતી નથી, મમતા આખા જગતની હોય છે,
બરોબર.
6 ખંડ કરતા શું કહે છે
ચક્રવર્તી
કે કોઈ પણ દશામાં આખી દુનિયા અનુકૂળ થઈ જાય એટલે અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય, કે આખી દુનિયા પ્રતિકૂળ થઈ જાય, જગત આખું પ્રતિકૂળ થઈ જાય, તો પણ તે તમામ અનુકૂળતા અને પ્રતિકૂળતાના રાગ અને દ્વેષથી અંદરમાં ભિન્ન થઈ શકાય છે, ભિન્ન પડી શકાય છે. એ સંબંધીનો તત્સંબંધિત તથારૂપ તે પ્રકારનો પુરુષાર્થ ને જ્ઞાન ને વૈરાગ્ય ને કરવો ઘટે છે, બસ કરવું એટલે કરવું, બીજું કરવું એમ કઈ નહી, અંદરમાં રાગ થી ભિન્ન પડવાનો પ્રયાસ કરવો, અથવા પોતે જ્ઞાયક છે એને જ્ઞાયકપણે રહેવાનો, અનુભવવાનો અભ્યાસ કરવો, અભ્યાસ કહો, પ્રયત્ન કહો, પુરુષાર્થ કહો, એ જ છે બધું. પ્રભુ તારી ભૂમિકામાં તો અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ પાકે એવો તું છો, તું તને જોતો ખરો, આ રાગ દ્વેષ મોહના પરિણામ પાકે એવું તારું સ્વરૂપ નથી, એવી તારી ચૈતન્ય ભૂમિ નથી કે જે ચૈતન્યની ભૂમિમાંથી રાગ દ્વેષ મોહના ફળ પાકે કે એ ઝાડ ઉગે. પુણ્યના અને પાપના ઝાડ ઉગે, ઝેરના ઝાડ કયા છે એવું હોતું નથી. ઝેરી ગેસ કીધો છે એને, પણ અંદરથી અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન પાકે એવું હતું. એને ભૂલે છે, એમાંથી પાકે છે, એનો નિષેધ કરે છે. એવો હું નહીં, હું વાણિયો, હું સંસારી, હું ફલાણો, એમાંથી પાકે છે. નામ પાડ્યું ફલાણો ફલાણો, તે હું ફલાણા કુટુંબનો, તે હું, એમાંથી બધું પાકે છે. કુન પાક નથી, એ કહે છે કે તારું મૂળ સ્વરૂપ તો તું જો, તું કેવો છો એમ કે છે કે તારી ભૂમિમાંથી, તારા ક્ષેત્રફળમાંથી, તારી સત્તામાંથી અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ પાકે એવો તું છો. શૈલી કેવી લીધી છે, તો આવો છો એમ કરીને સાથે અંદરથી પરિણામ થવાની તારી સ્થિતિ કેવી છે એ વાત પણ સાથે ને સાથે. આ સમયસારની મૂળ શૈલી છે. જેવું સ્વરૂપ છે એવા જ પરિણામ થવાનો એનો સ્વભાવ છે, એમ સ્વરૂપની ઓળખાણ કરાવી છે. આવું શુદ્ધ સ્વરૂપ છે એમ નહીં, જેવું તારું શુદ્ધ સ્વરૂપ છે, જેવું એકાકી ચૈતન્યમય, એકાંત ચૈતન્યમય, અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ એવા જ પરિણામ થાય એવું તારું સ્વરૂપ છે. તું જોતો ખરો એમ કહે છે, તું જોઈશ ત્યાં એમ થઈ જશે. જેને જોતા અતિન્દ્રિય આનંદ ઉપજે ને અતિન્દ્રિય જ્ઞાન ઉપજે. અતિન્દ્રિય તત્વ છે ને, એટલે એને જાણનાર જ્ઞાન પણ અતિન્દ્રિય થાય છે, અને ત્યારે આનંદ પણ અતિન્દ્રિય ઉપજે છે. કે છે કે એવો તું છો, અને એવો તું છો એમ જોતા તને એમ લાગશે કે સ્વભાવે કરીને રાગાદી અથવા પુણ્ય પાપના પરિણામ કરી શકાતા નથી. સ્વભાવે કરીને તો કરી શકાતા નથી એમ જોવામાં આવશે તને. એને સ્વરૂપ દ્રષ્ટિ અથવા યથાર્થ દ્રષ્ટિ અથવા સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. આવા સ્વરૂપની દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે, તે સાચી દ્રષ્ટિ છે. ખરેખર જબરજસ્તી કરે છે પોતાના સ્વરૂપ ઉપરનો બળાત્કાર છે, જબરજસ્તી છે. દાબીને સ્વરૂપનું ખૂન કરીને, આત્માનું ખૂન કરીને મિથ્યા ભાવે કરી રમે છે. મિથ્યાત્મનો ભાવ છે એમાં આત્માનું ખૂન છે. ખરેખર અતિન્દ્રિય શાંતિ છે, જેમ કોઈ કુમળું પક્ષી હોય, અમુક જે માંસાહારી માણસો હોય છે ને, ડોક મળી નાખે, મારી નાખવા માટે શું કરે, ડોક મળી નાખે. જોવે તો આર્ય માણસને જોનાર ને અરે રાતે થાય, તરફડે ને,
તરફડે,
તરફડે એટલે જોનાર ને એમ થાય કે આ શું કરે છે. એના કરતા વધારે નિર્દયતા આમાં છે કે પોતાની અતિન્દ્રિય શાંતિ છે એનો કચ્છર ઘાણ કાઢીને મિથ્યાત્મની આકુળતામાં આવે છે. આમ છે, શાંતિનું ખૂન કહે છે. અતિન્દ્રિય આનંદ અતિન્દ્રિય શાંતિને નિર્દય રીતે, જબરજસ્તી તો કેવી કે નિર્દય રીતે જબરજસ્તી કરીને એને ઉત્પન્ન થવા દેતો નથી. એને એમ કહે છે કે જ્ઞાતા દ્રષ્ટા અવસ્થાનો ત્યાગ કરીને, કર્તા કર્મ અધિકારમાં શબ્દો વાપરા છે, જ્ઞાતા દ્રષ્ટા જે દશા છે આત્માની એનો ત્યાગ કરીને એની હિંસા કરીને, આ હિંસા છે, આ સ્વહિંસા છે. જે જીવ સ્વહિંસા કરે એને પરહિંસા થાય થાય ને આ જ પરહિંસાના પરિણામ. માણસ નથી કહેતા કે જે હગામાં હગા નજીકમાં નજીક પરિવારના સભ્યોને જેને મારી નાખ્યા હોય એને બીજાને મારવામાં શું હિચકિચાટ લાગે? જેના પરિણામ એટલા ક્રૂર હોય કે કુટુંબના સભ્યોને મારી નાખે એ બીજાને માટે તો એને કાંઈ સાધારણ વાત છે બીજાને મારી નાખવા. એમ જે પોતાના આત્માની શાંતિનું ખૂન કરે છે એ બીજાના સુખને કઈ રીતે જોઈશ? જો તું તારી દયા પાળતો નથી તો તું બીજાની દયા પાળે છો એ વાત અમારે માનવી કઈ રીતે? એ વાત માની શકાય એવું નથી. એટલે પહેલામાં પહેલી આ વાત લીધી છે કે અનંત જન્મ મરણ કરી ચૂકેલા એવા આ આત્માની કરુણા, પોતાના આત્માની કરુણા જે જીવને આવે છે એ તત્વ પામવાનો અધિકારી થાય છે, એ સમ્યક દર્શન અને મોક્ષ માર્ગમાં આવવાનો પાત્ર થાય છે.
બરોબર,
એને હજી પાત્રતા પ્રગતિ એમ કહેવામાં આવે છે. પણ જેને હજી પોતાની દયા આવી નથી કદી, એ બીજાની દયા પાડે છે કે બીજા સત્કાર્યોને સ્વીકાર્ય કરે છે એ વાત રહેતી નથી, એ વાત સંમત થાય એવી નથી. ભલે જગત આખું એમ કહે કે તમે તો આખી જિંદગી સારામાં સારા કામ કર્યા છે, ખરેખર એને પોતાની દયા પાડી નથી. પછી બીજી વાત બધી સમજવા જેવી છે. કહે છે કે પ્રભુ તારી ભૂમિકામાં એટલે તારી જમીનમાં તારા ક્ષેત્રફળમાંથી તો અતિન્દ્રિય જ્ઞાન પાકે અને અતિન્દ્રિય આનંદ પાકે, એવું તારું સ્વરૂપ છે. બીજું એમાંથી કાંઈ થઈ શકે એવું તારું સ્વરૂપ નથી. પુણ્ય પાપનો કૂવો એ તો ઝેરી ગેસ વાળો છે, વિષકુંભ કયા છે. સમયસારમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં જ્યાં અધિકાર ચાલ્યો છે પ્રાયશ્ચિતનો, પ્રતિક્રમણનો, પ્રતિક્રમણની વાત લીધી છે. પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત, આલોચના એવા જે શુભ પરિણામ થાય છે એને વિષકુંભ કયો છે, ઝેરનો ઘડો. આમ કહ્યું છે આત્મા એ પુણ્ય પાપ વિનાનો અમૃત કુંભ છે, આત્માને ત્યાં અમૃત કુંભ કયો છે. અતિન્દ્રિય આનંદ અમૃત જેમાં રહેલો છે એવો આ ઘડો છે, એમાં એકનો આનંદ રહેલો છે, આનંદનો એ ઘડો છે. પુણ્ય પાપનો કૂવો એ તો ઝેરી ગેસ વાળો છે, તેને જોવા જતા અને તેને અનુભવતા આત્મા મરી જાય છે, આત્માનું ભાવ મરણ થાય. પોતાની હૈયાતીને સ્વીકારતો નથી, પોતાની નાસ્તી કરે છે, ભાવમાં અભિપ્રાયમાં પોતાની નાસ્તી કરે છે. સર્વ પ્રકારના મિથ્યાત્વ, અસંખ્ય પ્રકારના મિથ્યાત્વ છે, મિથ્યાત્વના ભાવ એ અસંખ્ય અસંખ્ય પ્રકારના વિવિધ પ્રકારના ગમે તે વિશેષતા વાળા હોય તે સર્વ વિશેષતામાં આ એક સામાન્યપણું છે કે સર્વ મિથ્યાત્વમાં પોતાની નાસ્તી જ કરે છે જીવ, એનું સામાન્યપણું છે. હું નહીં પોતાની હૈયાતીનો નિષેધ કરવો એવું સર્વ મિથ્યા ભાવોનું સામાન્ય સ્વરૂપ છે. સામાન્ય સ્વરૂપ આ છે. એટલે એમ કહે છે કે એ પુણ્ય પાપને સ્વરૂપપણે સ્વીકારતા, પોતાના સ્વરૂપે સ્વીકારતા આત્મા મરી જાય છે, કે આત્માનું ભાવ મરણ થાય છે. એના ચૈતન્ય પ્રાણ જ્ઞાન અને આનંદ જે એના ચૈતન્ય પ્રાણ છે, એ ચૈતન્ય પ્રાણ હણાઈ જાય છે એટલે આત્મા મરી જાય છે એમ કહેવામાં આવે છે. પ્રાણનો નાશ તેને મૃત્યુ કહ્યું છે ને. જગતમાં પુદગળ પ્રાણનો વિયોગ થાય છે, આયુ શ્વાસોશ્વાસ ઇન્દ્રિયાદિ, ત્યારે એને મરણ કહે છે. તે દ્રવ્ય મરણ છે, પુદગળ દ્રવ્યનો વિયોગ. અને પોતાના જ્ઞાન ને આનંદ પ્રાણ નો નાશ થવો તેને શાસ્ત્રમાં ભાવ મરણ કહેવામાં આવ્યું છે. મરણ ના બે પ્રકાર, ભાવ મરણ ને નાશ ને મરણ. છતાં સ્વરૂપે કરીને આત્માનો નાશ તો કદી થતો નથી. આમ સીધું એનું શાશ્વત તત્વ બતાવવામાં આવે છે. મરી જાય છે એટલે મરણ તુલ્ય અનુભવ થાય છે દુઃખનો. પુણ્ય પાપના ભાવ ઝેરી ગેસ વાળો કૂવો છે, અને બાજુમાં જ્યાં પુણ્ય પાપના ભાવ થાય છે ત્યાં બાજુમાં જ ચૈતન્ય કૂવો છે. તેને જોવા જાય ત્યાં ક્રમે ક્રમે કર્મો નાશ પામે છે, ત્યાં સંસાર મરી જાય છે અને જીવ જીવતો થાય છે. જીવ જીવતો થાય છે, હતો એ જીવતો થયો. એનામાં જ્ઞાન અને આનંદ પ્રાણ નો સંચાર થયો. જ્ઞાન ને આનંદ પ્રાણ શક્તિ રૂપે હતા, એ વ્યક્તિ રૂપે થયા. માણસ નથી કહેતા આમ લાકડા જેવું શરીર મડદા જેવું થઈ ગયું હોય એમાં હલચલ શરૂ થાય, તો કે જીવનનો સંચાર છે એની અંદર જી. એટલે હાલતું ચાલતું છે એ જ્ઞાન ને આનંદ છે, એ જીવનું જીવન છે. જ્ઞાનીઓ તો જગતના જીવોને મળતા જોવે છે, ઠીક. કેવા જોવે છે? એને મરેલા મળતા જેવા જોવે છે. શરીર બહુ હારા હોય તો કે ફૂલેલા મળતા છે એમ આગળ આવી ગયું. બહુ સારા હૃષ્ટ પુષ્ટ શરીર હોય તો કે ફૂલેલું મળદું છે. અને એના પરિણામમાં ભાવ મરણ છે એટલે પણ એને મળદા જ કહેવામાં આવ્યા છે. લીલા લહેર કરે છે કે એ બધાના ગરમીમાં ઠંડા પવન આવે એવા એર કન્ડિશન ને ફુવારા હોય, અને ઉનાળામાં હીટર ગોઠવે ગરમ હવાની હૂંફ આવે એવા મજાના બંગલા હોય, રૂમ હોય. તાપ દાબે તો આમ થાય ને, તાપ દાબે તો આમ થાય. કે છે કે એને ઉપાધિ કેટલી છે એનો આ કે એની ભય નથી, એ જ્ઞાનીઓની પાસે છે. જ્ઞાનીઓના જ્ઞાનમાં એનો આંખ છે. વળી કોઈ સ્વચ્છંદ નો માર્યો એમ કહે કે ભલે ને જ્ઞાની ને જેવા આંખ મૂકવા એવા મૂકે, અમારે તો જલસા મરી જઈશ. કે છે ચાર દિન ચાંદની નથી આ, ત્યાં જઈશ પાછો પત્તો લાગશે. એ રીતે ઉપેક્ષા કરવા જેવી નથી, સત્યની ઉપેક્ષા છે. એ સત્યની ઉપેક્ષા એમ કરવા જેવી નથી. જાય નિગુદમાં અનંત કાળ રહે છે. કૃષ્ણ કાળ કેટલો! એમાં જેને મિથ્યા ભાવ તીવ્ર વર્તે, શુભ ભાવ કદાચ કશાય મંદ કરે તો એકાદ દેવ નો ભાવ થાય, એકેન્દ્રીમાં જતા વાર લાગતી નથી. કેમ કે ત્યાં પાછો એટલો રસ વધે છે પુણ્યના ફળમાં, પાપના ફળમાં અને પુણ્યના ફળમાં. સ્વરૂપ દ્રષ્ટિના અભાવને લીધે, અસંગ સ્વરૂપની દ્રષ્ટિના અભાવને લીધે એટલો સંયોગનો રસ તીવ્ર થાય. એકેન્દ્રિયાદી દશા આવતા વાર લાગતી નથી, પછી તો બહાર નીકળવું મુશ્કેલ છે. અનંત કાળ સુધી એમાં જન્મ મરણ, એમાં જન્મ મરણ. કે છે કે વીજળીના ઝબકારા જેટલો સમય છે, કેટલો તારી પાસે સમય છે? એક દ્રષ્ટાંત આપતા હતા ગુરુજી, વીજળીનો ઝબકારો થાય એમાં મૂર્તિ પુરવી લેવું. મૂર્તિ એટલે આત્મા છે એમાં સ્વરૂપનું અનુસંધાન કરી લેવું. તારા આયુષનો કાળ કેટલો છે કે વીજળીના ઝબકારા જેટલો? અમને તો 50 વર્ષ મળ્યા કે એ 50 વર્ષ ક્યાં જાશે તને ખબર પડશે
નહીં.
કઈ ગણતરી નથી. અનંત કાળમાં તો એ વીજળીના ઝબકારા જેટલો જ કાળ છે. એમાં તું મૂર્તિ પુરવી લે તો એ મૂર્તિ ખોવાશે નહીં. દોરામાં પુરવાયેલું મૂર્તિ પછી ખોવાશે? સોય ઝીણી હોય છે, જો દોરાથી પુરવેલી હોય તો મળી જાય છે. એમાં સ્વરૂપનું અનુસંધાન એવું છે કે એક વાર અનુસંધાન કર્યું, અલૌકિક પુરુષાર્થથી એક વાર અંદરમાં અનુસંધાન કર્યું, અનંત કાળ એનો પછી ખોવાવાનો વારો આવતો. આવી સ્થિતિ ઊભી થઈ જાય છે, એનો આત્મા અંદરથી ફરી જાય છે. આખું દ્રવ્ય જણે પલટાઈ ગયું. એને એમ કહે છે કે બાજુમાં પુણ્ય પાપના ભાવની બાજુમાં બાજુમાં છે, ખસી જા. એમ કહે છે જરાક ખસી જા તો ચૈતન્ય કુવો છે, જ્ઞાન લક્ષણથી પ્રગટ દેખાય એવો છે. એ ચૈતન્ય કુવો છે તેને જોવા જાય, અંદરમાં અંતર્મુખ થાય. કુવાને જોવો હોય તો અંતર્મુખ થાય તો એને ક્રમે ક્રમે સર્વ કર્મો નાશ પામે છે, એનો આખો સંસાર નાશ પામે છે, મરી જાય છે. એટલે
નાશ પામે છે,
સંસાર મરી જાય. ગમે હોવ ને સંસાર મરી ગયો. એક જણ ઘટે તો ન ગમે તો આખો સંસાર મરી જાય. ભાઈ એમાંથી વૃત્તિ મારાપણાની છૂટી ગઈ. કોઈ મરે છે જ ક્યાં? પણ જગત માંથી એક પરમાણુ ઓછો થતો નથી ને એક આત્મા ઓછો થતો નથી. સર્વ દ્રવ્યો અનાદિ અનંત શાશ્વત છે, એમાં કોઈનો મરવાનો પ્રશ્ન છે, નાશ થવાનો પ્રશ્ન નથી. સંયોગ થયો ત્યારે તેમ ગણ્યું કે મને મળ્યા. સંયોગનો વિયોગ થયો જે નિશ્ચિત છે, કોઈ અનાદિ અનંત કોઈ સંયોગ હતો નથી. સાદી શાંત બધા સંયોગ ત્યારે તું એમ કહેશ કે આ બધો નાશ થઈ ગયો મારો. એ બધી ભ્રમણા છે. ખરેખર તો તારા સ્વરૂપને તે પકડ્યું એટલે આખો સંસાર તારો છૂટી ગયો, એને મરી ગયો એમ કહેવામાં આવે છે. જ્યારે જીવનું જીવન શરૂ થાય છે, શાંતિમય નિરૂપાધિ અણાપું જીવન શરૂ થાય છે, ત્યારે ખરેખર જીવ જીવતો થાય છે. આ મરદામાંથી બેઠો થયો, મિથ્યા છૂટ્યું ત્યારે એ મરદામાંથી બેઠો થઈને એને અંદર અતિન્દ્રિય આનંદનું જીવન શરૂ થયું. પછી એને સમયસારમાં એમ કહ્યું, આનંદામૃત નિત્ય ભોજી. નિર્જરાધિકારમાં સાધક જીવોની વાત કરી છે, જેને નિર્જરા થાય છે એવા સાધકો કેવા છે કે અતિન્દ્રિય આનંદનું નિત્ય એટલે સદાય નિરંતર ભોજન કરનારા છે. આવા એને લીધા છે આનંદામૃત નિત્ય, આનંદ અમૃતનું ભોજન કરનારા છે. એ એમનું જીવન છે, એ એમનું પરિણમન છે. એ 391 બોલ 392 પ્રશ્ન છે. કે તત્વનો નિર્ણય કરવામાં કેટલા વર્ષ કાઢવા, ઠીક
બરાબર,
કેટલા વર્ષથી સોનગઢ જઈએ છીએ, આપણા ઉપર જ લેવું ને, અને તત્વનો નિર્ણય કરવા માટેના અનેક શાસ્ત્રો અનેક પ્રવચનો સાંભળીએ છીએ, વાંચીએ છીએ, વિચારીએ છીએ, એની ચર્ચાઓ પણ શું કરવા કે આત્મતત્વનો નિર્ણય થાય માટે. જે વિચાર વિમર્શનો વિષય છે એ તો કોઈ નિષ્કર્ષ ઉપર આવવા માટે હોય છે ને. નિષ્કર્ષ શું કે પોતાનો આત્મા જેવો કેવળ જ્ઞાનમાં ભગવાને જાણ્યો છે એવો જ પોતાના જ્ઞાનમાં નિશ્ચિત થાય, નિર્ણિત થાય, ભાષીને નિર્ણયમાં આવે. એના માટે કેટલા વર્ષ કાઢવા જોઈએ એમ કહે છે. માણસ કેમ કહે છે મેટ્રિક ભણવું હોય તો કેટલા વર્ષ લાગે કે પહેલા સ્ટાન્ડર્ડથી અગિયાર સ્ટાન્ડર્ડ સુધી અગિયાર વર્ષ લાગે, ત્યાર પછી આ ડિગ્રી માટે આટલા વર્ષ લાગે ને આ ડિગ્રી માટે આટલા વર્ષ લાગે. એમ અહીંયા તત્વના નિર્ણય સુધી પહોંચવાની ડિગ્રી છે આગળ વધવામાં. ડિગ્રી એટલે આગળ કેટલા વર્ષ લાગે, વર્ષ વર્ષ લાગવાનો કઈ પ્રશ્ન છે? ઉત્તર છે કે કાર્ય થઈ જાય તો અંતર્મૃતમાં થાય, અને નહીં તો જાવ જીવન આ જીવે નિર્ણય કરવામાં કાળ જાય. પણ અહીંયા કોઈ કાળનો પ્રશ્ન નથી કે આટલો કાળ લાગે છે એવું છે નહીં. એક છોકરાને નિશાળે બેસાડ્યો અને પાંચ વર્ષ સુધી તેના તે ધોરણમાં હોય ત્યારે એને શું કહે છે કે પાંચ વર્ષ સુધી આ નાપાસ થયો છે એટલો થોક છે. કેટલો થોક છે? પાંચ વર્ષ સુધી નાપાસ થયો એટલો થોક છે. હવે આ ભણવા ગયો અને આત્માનો નિર્ણય ન થયો કેટલા વર્ષ ન થયો? હે, કેટલો થોક ગણવો એને? ભણવામાં માણસને જો એમ કે આ ઢ છે તો એને ચાણક ચડે કે મારી કોઈ ગણતરી નહીં, અથવા મને છેલ્લો બહેડે એમ કે શું નિશાળમાં હોશિયાર વિદ્યાર્થીના નંબર આપે તો જેનો જે નંબર હોય જેટલી હોશિયાર હોય એ પછી એનો પહેલો બીજો ત્રીજો એમ ક્રમથી બેસાડે, એમાં છેલ્લો બેસવાનો વારો આવે તો નામોસી ના આવે.
હે,
એ થોક ને નામો છે આવે ત્યાં ચાનક ચડે, પણ આયા એને ચાનક ચડતું એમને ગાડું હાંકી જ રાખે. કહે છે કે જેટલી દરકાર ઓછી છે, જેટલી કાળજી ઓછી છે, જેટલી સાવધાની ઓછી છે એટલી વાત છે. જાય છે ખરો સાંભળવા, વાંચવા જાય છે ખરો, વિચારવા જાય છે ખરો, પણ કાળજી કરતો નથી. આમ છે ઘી ઢોળાય તો કાળજી આવે, ઘી આયેલું જાય છે. અરે પાણી ઢોળાય તો પણ કાળજી કરે, પણ આત્માનો આનંદ અમૃત ઢોળાય નકામ જાય તો અહીંયા કાળજી નહીં. આવી વાત છે. જેનાથી જન્મ મરણ માટે એ વિષયમાં કાળજી નહીં, સામાન્ય નફો નુકસાન થાય ત્યાં કાળજી એટલી બધી લે કે એવડા મોટા રાજવેશ કરાઈ બેસે કે જાણે આખો આત્મા એનો હણાઈ જતો હોય કેટલા રાજવેશ કરે. અને આત્મા માટે કે ત્યાં કોઈ કાળજી નહીં. આમ છે, દરકાર નથી. શું કહે છે કે કાર્ય થઈ જાય તો અંતર્મૃતમાં કાર્ય થાય. મિનિટોનો સવાલ છે, કલાકોનો પણ સવાલ નથી, મિનિટોનો સવાલ છે. અને નહીં તો આખી જિંદગી ચાલ્યો જાય, આખી જિંદગી પસાર થઈ જાય પણ એને પોતાના સ્વરૂપનો નિર્ણય થાય નહીં. ઊંધો નિર્ણય એનો છૂટે નહીં ને સવળો નિર્ણય થાય નહીં. ઊંધો નિર્ણયમાં આપેલું છે કર્મજનિત પર્યાય જે એની દશા ને હાલત છે બહારમાં, એવો એવડો છું, આ દેહ ધારી છું, દેહ વાળો અને રાગ વાળો છું, એનો ઊંધો નિર્ણય છે. દેહ વિનાનો અને રાગ વિનાનો કેવળ જ્ઞાનમય છું, એનો સવળો નિર્ણય છે. આ નિર્ણય છૂટવો ને આ નિર્ણય થવો એક કાળે છે. સવળો નિર્ણય થાય ત્યારે ઊંધો નિર્ણય રહે નહીં ને ઊંધો નિર્ણય રહે ત્યાં સુધી સવળો નિર્ણય થાય નહીં. આમ છે
બરોબર.
નિર્ણય ફરી જુઓ, નિર્ણય વિના પુરુષાર્થ નહીં થાય. આમ છે, ખરેખર તો પુરુષાર્થ નો તબક્કો નિર્ણય પછી આવે છે. જેને સ્વરૂપનો નિર્ણય નથી એને સ્વરૂપનો પુરુષાર્થ ઉપજતો નથી.
બરાબર.
ઉપર પુરુષાર્થ કરવાનું કહ્યું ને, એમાં ગર્ભિતપણે આવી ગયું કે નિર્ણય કરી લેજે. તો જો નિર્ણય નહીં કરતો પુરુષાર્થ કરી શકીશ નહીં, થઈ શકશે નહીં. ખ્યાલ આવી જાય, કોઈ એવો પ્રસંગ બને, એવી માંદગી આવે, એવો રોગ આવે તો ખ્યાલ આવી જાય કે હવે આ બે નો સંયોગ રહેશે નહીં. પણ નિર્ણય નો હોય તો પુરુષાર્થ શું ચાલે? પુરુષાર્થ કરી લેવો જોઈએ. કોઈ જ્ઞાની આવીને એમ કે ભાઈ તમારું હવે આયુષ્કાળ બહુ નજીક છે પૂરો થવો, અને તમે સ્વરૂપનો પુરુષાર્થ કરો, આત્માનો અંદરમાં પુરુષાર્થ કરો. પણ નિર્ણય વગર પુરુષાર્થ કરશે ક્યાંથી? એને રોગ મટાડવાનો વિકલ્પ આવશે પણ આત્માના પુરુષાર્થની લાઈન શરૂ થશે. સર્વ શાસ્ત્રોની નો વિસ્તાર જ એક નિર્ણય કરાવવા માટે છે.
બરાબર.
જેટલો વિસ્તાર છે એ સર્વનો હેતુ છે નિર્ણય કરવા માટે છે. આમાં કોઈ કાળનો પ્રશ્ન નથી, કાળની મર્યાદા બાંધેલી નથી. પ્રશ્ન નથી એટલે મર્યાદા નથી બાંધી. આટલો કાળ તને લાગશે, આટલા વર્ષ સુધી તારે શાસ્ત્રનો અભ્યાસ કરવો પડશે, પછી તારે તને આટલા વર્ષનું સોનગઢ આવીશ તો તને નિર્ણય થશે, એ વાત છે. જેટલું વીર્ય ઉલટામાં રોકાયું છે તેને ગુલાટ મારીને આ તરફ વાળે તો કાર્ય થયા વિના. જે જ્ઞાનનો ક્ષોભસમની શક્તિ છે, વીર્ય ગુણના પુરુષાર્થની ક્ષોભસમની શક્તિ છે, એ ઊંધી દિશામાં છે, ઉલટી દિશામાં છે, પર પદાર્થ પ્રત્યે લગાવેલી છે. ગુલાટ મારીને ઊંધો ફરીને આ તરફ વાળે, સ્વ તરફ વાળે, અંતર્મુખ વાળે તો કાર્ય થયા વિના રહે જ નહીં. બસ દિશા ફરે તો એની દશા ફેર્યા વિના રહે નહીં. એટલે તો નિર્ણય થાય ત્યારથી એને સ્વરૂપ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે.
બરોબર.
મોક્ષ માર્ગ પ્રકાશકોમાં એ વિષય જુદો લીધો છે. આખો મિથ્યા દ્રષ્ટિમાં એનો વર્ગ જુદો છે. એને સન્મુખ થયેલો કે છે, એની દિશા બદલાઈ ગઈ છે, એની દશા હવે બદલાયા વિના રહેશે નહીં. કહે છે એ ગુણાટ મારવામાં એ વાત છે. ઉલટી દિશામાં જે પરિણામ જાય છે, ઉલટી દિશામાં પુરુષાર્થ ચાલે છે, તેને ફેરવીને સવળી દિશામાં અંતર્મુખ દિશામાં વાળે એટલે નિર્ણય કરે તો થાય, તો એનું કાર્ય એટલે સ્વરૂપ પ્રાપ્તિ ને સ્વાનુભવ થયા વિના રહે જ નહીં, થશે કે નહીં થાય, ભાગમાં હશે તો થશે, કાળલબ્ધિ પાકી હશે તો થશે, એવી કોઈ વાત છે? થશે થશે ને, જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ આપતો નથી, જેટલી કાળજી કરવી જોઈએ જેટલી દરકાર કરવી જોઈએ, જેટલી અંતર સાવધાની કરવી જોઈએ એ સાવધાની કરતો નથી, પરમાં રોકાય ત્યારે પણ એ જાગૃત નથી, સાવધાન નથી, હાયલો એટલે હાયલો જ જાય છે, ઉદયમાં ઊંધે ઊંધો કેટલો જાય છે ને કેટલો આઘો જાય છે એની એને ખબર પણ રહેતી નથી, એ કારણ આપતો નથી એટલે એને કાર્ય થતું નથી, આમ કે ત્યાં સુધી કાર્ય આવતું નથી, સહજ આ સ્થિતિ છે, કાર્ય પણ સહજ આવે છે, સવડું પણ સહજ થવાય છે, ઊંધો પણ સહજપણે જાય છે, પણ એને સમજાવવાની શૈલી આ કરવામાં આવે છે, આ રીતે નિર્ણય પૂર્વક સ્વરૂપનો ઉદ્યમ કરવાનો આમાં સંકેત છે.
બરોબર, બહુ સરસ બોલ. દેવાદિદેવ શ્રી સિમંદર ભગવાન નો જય હો, પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નો જય હો, સનાતન દિગંબર જય ધારા નો જય હો. 8 દિવસ નો કાર્યક્રમ બોલ ઉપર જાહેર થઈ ગયો છે, 8 દિવસ નો 28 નંબર નો.